नमो अरिहंताणम् नमो सिद्धाणम् नमो आयरियाणम् नमो वज्रायाणम् नमो लोये सवसाहूणम् नमासमय साराय स्वानुभूत्याचकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे। अष्टानिका महापर्व एमा सवारे आपणे निद्रा अधिकार ऊपर चर्चा करी अने सांजे एक विकल्प आयो कि अपूर अवसर ऊपर आपने चर्चा करीशु। केम विकल्प आयो एनु कारण खास कहूं तमने के अपूर अवसर भावनानी यात्रा छे जे कर्णान योगना स्ट्रक्चर मा ढली छे। कोनी बात छे? भावनानी। कृपाळुदेव पोते ज कहे छे अमारू मनोरथ चाली रह्यो छे। छेली पंक्ति में आवे छे ना, गजा वगरनो हाल मनोरथ रूपियो। एटले आ अमारी शू छे? भावना छे। अने केवी भावना होवी जोईए? एक्चुअल मां कृपाळुदेव नी भावना छे ना, आपणी भावना नथी। बोलो कोणी भावना छे? आपणी ज भावना छे। मुमुक्षु कोने कहेवाय? श्रीमदे ए आत्मसिद्धि में एनो खुलासो कर्यो। शू कीधुं छे? कषाय नी उपशांतता, मात्र मोक्ष अभिलाष, भवे खेद प्राणी दया, त्या आत्मार्थी निवास। अने पाछू एक शब्द वधे, भवे खेद अंतर दया, त्या जिज्ञासु निवास। एटले आत्मार्थी कहो, जिज्ञासु कहो, मुमुक्षु कहो। ए मुमुक्षु जीव जो होय तो एना अंदर मा भाव होवे तो आज भाव होवे। एटला माटे आ भावनामयी काव्य छे। केवो काव्य छे? भावनामयी काव्य छे। अने भावना केवी भावी? के अपूर्व अपूर्व अवसर मने प्राप्त थाय, बराबर। अने दरेक नी भावना एवी होवी जोईए। केम के जो आपणे और थोड़क संस्कृत ना पॉइंट ऑफ व्यू थी मुमुक्षु शब्द नो अर्थ करवा जाइए ना, हितवाई तो शू निकले छे खबर छे? मुमुक्षु कोने कहेवाय? मोक्ष नी इच्छा होय शू मात्र एने मुमुक्षु कहेवाय? ना, हजी एड करो। बार बार मोक्ष नी इच्छा होय, जेम के मुमुक्षु, बारंबार मुमुक्षु कोने के? बारंबार भोगवानी इच्छा होय, बराबर। बार बार घूमवानी फरवानी आपने इच्छा होय, एवी रीते मुमुक्षु नी शब्द नो शू अर्थ है? मोक्ष नी इच्छा। पण एक संवत्सरी ए थई ने बीजी संवत्सरी ए थई तो आ मुमुक्षु कहेवाय खरो? बार बार होय, बोले हजी पूरो थई गयो? बोले ना, एक शब्द रेट करी दो तो पूरो थाय, निरंतर तो आवी गयो। फरी दी मोक्ष नी इच्छा होय आ अपना मां छे, बार बार मोक्ष नी इच्छा होय ए पण अपना मां छे, नहीं तो आपणे अहींया ना होत। पण एक चीज जे मने नड़े छे, जे त्यां आत्मार्थी ना लक्षण मां कीधुं छे, मात्र मोक्ष अभिलाष। आपणू जी गाड़ी छे ने, ए क्यां अटकी छे? आ पण जोईए छे अने आ पण जोईए छे। हे, एक एक नानकड़ा गुजराती आपणे काले सवारे पण उखाणथी शुरू कर्या छे, फरी उखाणथी करीए। गुजराती नो रस चखाड़ू तमने, बे शब्द कहूं छूं, एनाथी तमने तमारा लेवल ख्याल में आवशे। આનંદથી સાંભળજો. પહેલા નંબરનું વાક્ય છે, એમાં હું પણ શબ્દને મૂવ કરતો જઈશ, અને પણ શબ્દને મૂવ કરતા કરતા આપણી દશા આપણે ખબર પડશે. પહેલા નંબરનો શબ્દ આવ્યો, વાક્ય છે, પણ મને મોક્ષ જોઈએ છે. શરૂઆત ક્યાં કરી આપણે? પણ સૌથી પહેલા લગાડ્યો, એટલે એનાથી એ ધ્વનિત થાય છે કે એના પહેલા ગમે તેવી જે કહેવાય ને વચનામૃતની વાત, પહાડ જેવી પ્રતિકૂળતા હોય પણ, એટલે પહેલા સંસારને પ્રમુખ કર્યો, પછી પણ મને મોક્ષ જોઈએ છે. બરાબર? એટલે આમાં જીવમાં પ્રબળ પુરુષાર્થ છે, કાલ ખરાબ છે બોલો, પણ મને મોક્ષ જોઈએ છે, આયુ ઓછી છે બોલો, શરીરમાં રોગ છે બોલો, બુદ્ધિ અલ્પ છે. આ સંસાર સામે જોતો નથી, બલકી સંયોગોને પડકાર આપીને એમ કહે છે કે પણ મને મોક્ષ જોઈએ. હવે પણને સહેજ એક આગળ મૂવ કરો તો શું, મને પણ મોક્ષ જોઈએ. વજન ઓછો થઈ ગયો કે નહીં થઈ ગયો? હે બોલો, મને પણ મોક્ષ જોઈએ છે. આમાં ના ના એવું થોડી છે, અમને પણ મોક્ષ જોઈએ, એટલે જોર નથી, જોર ઓછો થઈ ગયો. હજી એક વાળો આગળ કરો, મને મોક્ષ પણ જોઈએ છે. હવે અટક્યો, ખબર પડી ને? હવે આ ત્રીજા નંબરનો જે હું વાત કહેતો હતો, કયો? માત્ર મોક્ષ વિલાસ. હવે આ માત્ર મોક્ષ વિલાસ કકડભૂસ થઈ ગયો. હવે શું થશે કે એને એને મને મોક્ષ પણ જોઈએ છે, એને મોક્ષ એની લિસ્ટમાં છે પણ પ્રાયોરિટીમાં નથી. અને જ્યાં સુધી એ મોક્ષ માર્ગને સમજો છું, શ્રદ્ધાના સામર્થ્યને સમજો છું, ત્યાં સુધી મને એક વાત બહુ સારી રીતે ખ્યાલમાં આવી ગઈ છે, જેમ કે કોઈ શ્રદ્ધા છે ને શીલવતી સ્ત્રીની જેમ હોય, એ મોટા મહેલમાં પણ રહી લે, નાની ઝૂંપડીમાં પણ રહી લે, એ પ્રશ્ન નથી. મોટા મહેલમાં પણ તમે એની બીજી પ્રાયોરિટીમાં રાખશો તો મહેલમાં પગ મૂકવાનો પસંદ નહીં કરે, અને નાની ઝૂંપડી હશે પણ કે ના તું મારી પ્રિય બનીને રહેશે તો ત્યાં એ સ્ત્રી એની સાથે જશે. શ્રદ્ધાનો કામ એવો છે, શીલવતી શ્રદ્ધા. જો મને પણમાં આવશે તો એ કહે કે ભાઈ પહેલી તો તમારી પ્રાયોરિટી બીજી છે, હવે આપ મને પણ કરીને કરો છો ને, એટલે ના કામ થાય. એટલે એક પણને મૂવ કરવાથી આપણી પાત્રતા લગભગ આમ કહેવાય ને બલહીન તેજહીન ઓજહીન થઈ જાય. અને એના કરતા અઘરી વાત કઈ? ચોથા નંબરની. હવે લગાડો તમે કયો આવશે. મને મોક્ષ જોઈએ છે પણ. હવે પતી ગયો. હવે પહેલામાં શું હતો કે પરિવારમાં છું પણ મને જો મોક્ષ જોઈએ છે. હવે શું કહે છે? મને મોક્ષ જોઈએ છે પણ હું પરિવારમાં છું, કેવી રીતે પામું? ઢીલો શું ગાયબ જ છે. આ પડકાર એના માટે સૌથી મોટો પડકાર છે, ખ્યાલમાં આવે છે ને? આપણે જે અપૂર અવસરની વાત કરી રહ્યા છીએ, એ અપૂર અવસર વાળા ત્રીજા ચોથા વાળા તો છે જ નહીં, ખરેખર તો બીજા વાળા એ નથી, એ પેલા વાળા છે. કયા છે? ગમે તેવી પ્રતિકૂળતા હોય પણ બોલો, મને મોક્ષ જોઈએ છે. ખ્યાલમાં આવી ગયો ને? તો એક પણ થી, હવે હું કોઈને કઈ કહેતો નથી, હાથ ઓઢાડવાની વાતે કરતો નથી, દરેકને પોતાના ભાવ પ્રમાણે પોતાનો સ્તર સમજી લેવું જોઈએ. મુમુક્ષુના લક્ષણમાં ત્રણ વાતો આવી, કઈ? એક જેને મોક્ષની ઈચ્છા હોય, બીજી બાર બાર મોક્ષની ઈચ્છા હોય, અને ત્રીજી સૌથી મોટો પડકાર કયો છે? માત્ર મોક્ષ અભિલાષ. અને પહેલા નંબર આ કાવ્ય લેવાનું પર્પસ તમને કેમ કહું કે ભાવના છે, આ હજી વસ્તુ સ્થિતિ નથી, પણ ભાવના તો છે ને. આ સરસ એટલો સરસ મંદિર છે. પેલા શું થયો હતો, મંદિર ક્યારે બન્યો હતો ભાઈ હિંસભાઈ? ભાવના ક્યારે થઈ હતી? આ જયારે મૂર્ત રૂપ થયો. અને મને યાદ છે પંચકલ્યાણકમાં તમને એક પ્રસંગ કીધું હતું ગુરુદેવના નામથી અક્ષયભાઈ, કહો કે ગુરુદેવ અહીંયા આવ્યા હતા અને અહીંયા એ પાટા પાટાની વાત જે આવી હતી ને, હા ત્યારે એ અહીંયા ઉતર્યા હતા ને એ મનમાં એવું કોઈ તમને પ્રસંગ કીધું હતું, એરપોર્ટ ઉપર વાત કરી હતી ને, હા શિખર બંધ મંદિર થાય. એટલે ભાવના તો ત્યારે થઈ. અને પછી એ ભાવના જ્યારે પુણ્ય અને પુરુષાર્થ અને એ બધી વસ્તુથી સબળ થાય ત્યારે આ મંદિર રૂપે આપણું આવે. ખ્યાલમાં આવે છે કે નહીં? જ્યારે આ પુદ્ગલ પરમાણુઓનો જીન મંદિર, આટલી ભાવના, આટલો પુણ્ય, આટલી પુરુષાર્થ પછી થાય છે, તો પછી આ ચેતન્ય પરમાત્માનો શિખરારોહણ માટે કેટલી જોરદાર ભાવના જોઈએ ભલા માણસ. એટલે આ છે ભાવનાનું કાર્ય. અમને નીચું કઈ જોતો જ નથી. અને આ ભાવના સમજવા માટે પણ તમને જરા ઇતિહાસમાં જવું પડે. શ્રીમદજી આમ ઘણી રચનાઓ કરી છે, પણ જે બે રચનાઓ એમની, આમ તો ત્રણ છે પણ બે રચનાઓ જે કાવ્યમયી છે કૃપાળુદેવની, જે બધાના કંઠનો હાર બનેલી છે, એમાં બે કઈ છે? સૌથી પહેલી તો છે આત્મસિદ્ધિ, બીજી છે અપૂર અવસર, અને ત્રીજું એક જે બહુ પ્રિય છે નાનકડો કાવ્ય છે અમૂલ્ય તત્વ વિચાર. એ ત્રણ એવી રચનાઓ છે કાવ્યની સભર ભાવનાવાળી કે આજી પણ લોકોના કંઠના હાર બનેલી છે. હવે ભાવના કઈ પરિસ્થિતિમાં ડેવલપ થાય છે એના માટે થોડુંક ઇતિહાસ જોવું પડે તમને. શ્રીમદજી વ્યાપાર ગ્રસ્ત હતા, વ્યાપારી હતા, પણ નિવૃત્તિના અત્યંત 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 જે કહેવાય ને ભાવના ભાવનારા હતા. તો એમને લગભગ લગભગ ત્રણ મહિનાનું કાળ, એવો કોઈ આધાર તો મળતો નથી, અમુક અમુક સાંભળેલી વાતો છે, અમુક પત્ર આદિને આધારથી તારેલા અનુસંધાન છે, એના પ્રમાણે હું વાત કહું છું. કઈ નવો આધાર પુરાવો મળે તો આપણે સ્વીકારવા માટે તૈયાર છીએ, પણ જે મેં મારી રીતે જે મેં રિસર્ચ કરી પત્રની તારીખ વારીખ પ્રમાણે, એ પ્રમાણે શું ખ્યાલમાં આવે છે કે એમને ત્રણ મહિનાનો એક આખો પીરિયડ કાઢ્યો. શા માટે? નિવૃત્તિ માટેનો. અને નિવૃત્તિ માટે પછી કવિઠા, પછી આગળ જઈ રાણેજ, પછી વડવા, ઉત્તર સાંડા, ખંભાત, અને અને પછી છેલ્લે છેલ્લે નડિયા થયા. અને થોડાક દિવસ પહેલાની વાત છે, હમણાં મારે એ બધી જગ્યાએ યાત્રામાં જવાનું પણ થયો, એમાં ઉત્તર સાંડા પણ ગયો. ત્યાંના જે જોયું ત્યાં શ્રીમદ કહેતા હતા કે એ જગ્યા જિન કલ્પની જેમ હું વિચરતો હતો. કોની જેમ? જિન કલ્પની જેમ. જિન કલ્પની જેમ વિચરતો એટલે જે આમ આ બધી કેવું એમના અંદરમાં ભાવ કે એકદમ કોઈ પ્રકારનો આરંભ નથી, કોઈ પ્રકારનો પરિગ્રહ નથી, એવો જીવન એમને જીવ્યું. અને એ એમનું જે એક જાતનો ત્રણ મહિનાનો નિવૃત્તિનો કાળ હતો, એ નડિયાદમાં પૂરો થયો. અને એ પૂરો થયા પછી સૌથી પહેલી રચના આત્મસિદ્ધિ બહાર આવી. અને એના થોડાક સમય પછી એમને ખબર પડી કે તાર આવ્યો કે તમારી માતાજીની તબિયત ખરાબ છે. અને માતાજીની તબિયત ખરાબ છે તો પછી ત્યાં ગયા. અને પછી હવે જ્ઞાનીની જે જ્ઞાનધારા ને કર્મધારા ભેગી ભેગી ચાલતી હોય એનો તમને લાઈવ પરિચય ત્યાં દેખાય. કેવો? કે એક બાજુ માતા છે, ગુરુદેવને પણ આનો રેફરન્સ હતી, માતા એમની લગભગ લગભગ શું કહેવાય અંતિમ સમયમાં હતી, તો એક બાજુ માતા પ્રત્યેનું ઋણાનુબંધ અને બીજી બાજુ મોક્ષની તાળાવેળી. આ સમજો, બે કન્ડિશન સમજો. હજી મુનિ નહોતા નથી થયા, પણ મુનિ નથી થયા એટલે મુનિપણાની ને પૂર્ણતાની ભાવનાના ભાવ આવું તો જ્ઞાની ક્યારે વિચારે પણ નહીં. હે નિશાન ચૂક માફ, નહીં માફ નહીં માફી નીચું નિશાન. પરિસ્થિતિ છે, મારો શરીર, મારી અવસ્થા, મારા સંયોગ, મારો ઉદય આ છે, પણ એ મને સ્વીકાર નથી. મારો મનોરથ તો હજી એના માટે છે કે હું પરમ નિર્ગંથ દશાને પામું, અપૂર્વ પૂર્વ 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 પદને પામું. ખ્યાલમાં આવે છે ને? તો એક આ તમે આ વસ્તુને થોડુંક ફીલ કરશો તો કેવો આનંદ આવશે કે એક બાજુ માતા પ્રત્યેનો જે એમનું રાગ ગ્રસ્ત દશામાં જે હોય એ કોઈ ખોટો નથી, એવું ભૂમિકા અનુસારી હોય જ છે, બરાબર. બીજી બાજુ એનું શ્રદ્ધાનો જોર જે નિરંતર ભાવના રૂપે ઉછળી રહ્યો છે, આ બંનેનો સુમેળ થયો. એક ચિત્ર પોતાના વિચારે કરો કે એક બાજુ માં ખાટલા ઉપર છે, એમની સમાધિ પણ કરાવી રહ્યા છે, અને બીજી બાજુ પોતાની સિદ્ધત્વની ભાવના ભાવી રહ્યા છે. આ બંને એક સાથે જ્ઞાનધારા અને કર્મધારાનો મેલ ત્યાં ચાલે છે. આવા સંયોગો વચ્ચે આ આ મહાન કાવ્યનો સર્જન થયા. એટલે ભાવ છે ને, ભાવ ભાવ આપણું સ્વરૂપ નથી, પણ ભાવ આપણી અવસ્થાનો આપણે જ્ઞાન કરાવીને અવશ્ય જાય છે. ગુરુદેવ પણ ફરમાવે છે વ્યવહાર જ્ઞાપક કારણ છે. કેવો કારણ છે? બોલો બોલો. જ્ઞાપક, જ્ઞાપક એટલે બતાવે છે કે તમે કેવા છો, આપણે કેવા છીએ. સાયન્સ પણ આ બાબતમાં ઘણું વિચાર કરે છે. બે બે વસ્તુ કહે છે, એક હોય છે મેન્ટલ એજ, એક હોય છે ફિઝિકલ એજ. એટલે એમને બધું કર્યો છે કે ભાઈ જો આવા ભાવ આવે તો આ વસ્તુ ફિઝિકલ રૂપથી તો મોટો થઈ ગયો છે, પણ એની મેન્ટલ એજ કેવી છે? બાલક છે. ઘણા એવા હોય કે આમ એને માપવા જઈએ તો રિવર્સ નીકળે, આમ નાનપણથી અતિશય પહેલા થઈ જાય, બરાબર. અમારા ત્યાં એક છે, એના માટે એમ કહેતો આ તો જન્મથી દાંત લઈને પેદા થયો, કેમ કે એટલી એની 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 મેન્ટલ એજ બહુ ઊંચી પહોંચી જાય. એટલે બે વસ્તુ છે ને, કે ભાવ શું બતાવે? તમારી અવસ્થા. સેમ જો આપણે આવું જીવન જીવીએ, કેવો, ત્યારે જઈને આ બધી ભાવ પણ આપણા અંદરમાં આવે. હજી હું આપણે બધા વિચાર કરીએ, આત્મકલ્યાણની ભાવના ભાવીએ, થોડુંક ભાવ્યા પછી લાંબી ચાલતી કેમ નથી? બે ચાર વાક્ય કીધા, હું જ્ઞાયક છું, બરાબર, પછી શું થઈ જાય? ફૂલ સ્ટોપ. પછી બીજો વિચાર આવી જાય, પછી આમ થોડુંક સ્વાધ્યાય કરવા બેસા, થોડીક વાર ચાલી ગાડી, પછી પેટ્રોલ ખતમ, હે, પછી થોડી વાર ચાલી, પાછી એવી કેવી ગાડી છે? તમારો ફોન હોય દિવસમાં એક વાર રિચાર્જ કરવું પડે, પાછું આખો દિવસ ચાલે ને? દર વખતે ચલાવવા માટે રિચાર્જ કરવું પડે, દર વખતે ચલાવવા માટે ફ્યુલ નાખવું પડે, એટલે આવી ગાડી ના ચાલે ને? આપણી મોક્ષ માર્ગમાં થોડી ગાડી આવી થઈ રહી છે. ભાવ છે, આવે પણ છે, પણ શું છે? એક તો નિરંતરતા નથી અને ઉચ્ચતા નથી. કારણ કેમ કે ભાવ આપણે આપણી અવસ્થાનો જ્ઞાન કરાવીને, જ્ઞાપક કારણ છે, બરાબર. સમજાય કે નહીં સમજાય? હવે શ્રીમદજી એટલું સરસ જીવન જીવ્યા, ઉત્તર સાંડામાં જિનકલ્પની જેમ વિચર્યા, પછી મમ્મીની દશા જોઈ, અને આ બધા જોઈને એમને આ કાવ્ય ખ્યાલમાં આવ્યો, જ્યાં એમને એ ખ્યાલમાં આવ્યું કે અહો એવો અપૂરો અવસર ક્યારે આવશે. ઠીક છે, ખ્યાલમાં આવી ગયો આની પૃષ્ઠભૂમિ. તો આ ભાવ ક્યારે થશે? જ્યારે આપણી દ્રષ્ટિ, જ્યારે આપણું જીવન, જ્યારે આપણી પ્રાથમિકતા એક જેવી થઈ જશે, ત્યારે આવા ભાવો થશે, કુદરતી થશે. તો નહીં થાય તો, નહીં થાય તો, અરે કેમ ના થાય? થવું જ પડે. ના ના સાહેબ, તો રુચિ ના હોય ના તો ભાવ ના થાય. તો સ્વાધ્યાય કરો. બોલો, રુચિ નથી માટે સ્વાધ્યાય નથી કરતા? તો હું તો એક વાત કહું છું બધાને, કઈ? રુચિ હોય તો એક કલાક સ્વાધ્યાય કરો, ના હોય તો બે કલાક કરો. કેમ? એ કલા કેળવવા માટે. બોલો, આ નહીં, આ માંદા હોય તમારા ઘરમાં, નાના છોકરો હોય કે મોટા ઘરડા હોય, ઘણી વખત બંને દવા લેવામાં બહુ આમ પેલા કરે, છોકરાએ પણ દવા નહીં લેવાની હોય અને બા દાદાને પણ ઘણી વખત એવું થાય, તો શું કરવાનું? હવે એમની ઈચ્છા નથી તો છોડી દેવાનું. એમ આપણે બંને આગળ વાળાને પણ સાચવીએ અને પાછળ વાળાને પણ સાચવીએ, પોતાને કેમ સાચવતા નથી? આ ખ્યાલમાં આવે છે ને, સમજો છો ને ભાઈ? એટલા માટે ભાવના નો આ કાવ્ય છે. અને ભાવના કેવી? કે અપૂર્વ પદની ભાવના. કયા પદની ભાવના? અપૂર્વ પદની. એક વાર આપણે બધા કાવ્ય વાંચીશું પછી આપણે આગળ થોડી ચર્ચા ઓર કરીએ. અપૂર્વ શબ્દ નો અર્થ અહીંયા દેખાય છે કાવ્ય? હા ચલો લઈએ. અપૂર્વ અવસર ક્યારે સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છે દિને, અપૂર્વ અવસર એવો. જો અપૂર્વ શબ્દ જ બહુ જ અગત્યનો છે. જગતમાં બે વાતો છે, એક વસ્તુ એવી છે, એક માર્ગ એવો છે જેમાં મેળવેલી વસ્તુને જ વારંવાર મેળવવાનું છે અને છોડેલી વસ્તુને જ વારંવાર છોડવાનું છે. અને બીજો માર્ગ એવો છે કે જે મેળવ્યા પછી ક્યારે છૂટતો નથી. માર્ગમાં બધા છે. હે બોલો, આ ઘડિયાળ ચાલે છે? હા હા ચાલે છે. ક્યાં પહોંચી? સમજ્યા? કોઈ પૂછે આ ઘડિયાળ ચાલે છે? અરે હા ચાલે છે, બરાબર ચાલે છે. અચ્છા ચાલે છે તો ક્યાં પહોંચી? કેમ ક્યાં પહોંચી? કેમ કન્ટિન્યુઅસ ચાલે? તમે તો 5 મિનિટ વોક કરો તો ક્યાંક ને ક્યાં પહોંચી જાઓ. આ ઘડિયાળ આખી એની કુંડલીમાં ચાલવાનું લખ્યું છે, છતાં હે ત્યાં ના ત્યાં. કેમ? કેમ કે આ ચક્રમાં ચાલે છે. કેવી ચાલે છે? ચક્રમાં ચાલે છે. અને માર્ગ ઉર્ધ્વગમનમાં ચાલવાનો છે. જીવનો સ્વભાવ ઉર્ધ્વગમનત્વ છે, ચક્રમાં ચાલવાનો નથી. હવે જ્યારે તમે સેટેલાઇટને પણ જો તમે ઉર્ધ્વગમનની બજાય ચક્રમાં કરો તો શું થાય? આ ભડાકો કરે. કદાચ તમને ખબર જ હોય કે જે સેટેલાઇટ મૂકે સહેજ પણ એનો પાથ 1 સેન્ટીમીટર પણ ડાયવર્ટ થાય ને તો એ સેટેલાઇટને તરત ત્યાં પોતે જ શું કરવામાં આવે છે? નાશ કરવા. એ કમાન્ડ આપી દે, હવે તું નષ્ટ થઈ જા. કેમ? પાથ પકડ્યો ને, પાથની કિંમત છે કે નહીં? હા, એમ પરમાત્માનો પંથ, મોક્ષનો માર્ગ, એ પાથ ઉપર ચાલવાનું. એમાં ગોલ ગોલ વાતોનો સ્થાન નથી, સીધા સરળ એક સ્વભાવના લક્ષ્યથી, સ્વભાવની અનુભૂતિથી જે જ્ઞાન ધ્યાન ચરિત્રની લીનતા, એ બહેનો નામ મોક્ષ માર્ગ છે. હવે એમ છોડીને તમે આમ આગુ પાછું ચાલો તો ક્યાં પહોંચશો? બોલે પૂર્વ પૂર્વ પદને પ્રાપ્ત કરશો. કેવા પદને પામશો? એટલે એમાં એમાં શું નવાઈ છે? ઓહો, આ કેવા આચાર્યો કેવી કરુણા કરી છે. સંસારમાં આપણે ઘણી ઘણી વખત વિચારવાનું, નિરંતર વિચાર કરવાનું છે. ઇષ્ટોપ દેશમાં પૂજપાદ ભગવાન બહુ કરુણાપૂર્વક કહે છે, ભુક્તો જીતા મુહર મોહાન મયા સર્વે પુદગલા ઉચ્છિષ્ટ એવ ભોગેશું મમ વિઘ્નસ્ય કાસ્પ્રહા. હમણાં બનાવી છે ને પેઇન્ટિંગ, કેટલી સરસ. હા હા, એમાં શું કહે? શું કહે ભાઈ? ભુક્તો જીતા, હે જી ભુક્ત મેં અનંત વિષયોને અનંત બાર ભોગવ્યા, ઉજ્જતા, પછી વમી નાખ્યા, ઉચ્છેસ્તેવ ભોગેસુ, કે જે ભોગોની કિંમત એઠવણ શું વમણ જેવી છે, વોમિટિંગ જેવી છે, એમાં મારે શું ઈચ્છા હોય? પૂર્વ પૂર્વ પદ એટલે મેં બે વાસ્તાની વાત કરી, એકમાં એક કેવો પાથ છે, જ્યાં મેળવેલી વસ્તુને મેળવવાનું છે, પાછું બધું છોડવાનું છે, પાછું મેળવવાનું છે, પાછું છોડવાનું છે, એને કહેવાય પરાવર્તન, રિસાયકલ, અગેન એન્ડ અગેન, અગેન એન્ડ અગેન, આ જ બધું થાય છે. તમને થોડુંક ખરાબ લાગશે પણ હું કહું છું, મને જે મને એ શ્લોક આમ ખરાબ લાગ્યો તો આમ ખરાબ એ ચિતરી ચડી હતી, પણ બહુ પ્રભાવી પણ લાગ્યો એટલે પદ્મ પુરાણનો એક શ્લોક તમને કહું. બરાહ ભવ યુક્તેન નિહારો અસ્નીકૃતા મન્ય વિંદ સહસ્ત્રેભ્યો બહુસો અત્યંત દૂરતા. હે પરમાત્મા, મેં ઢૂંઢની પર્યાય ધારણ કરીને, રવિશેણ આચાર્ય કહે છે મારી વાત નથી, મેં ભૂંડની પર્યાય ધારણ કરીને જેટલી વિષ્ઠાનો ગ્રાસ બનાવ્યો છે ને, વિષ્ઠાનો એનો જો ઢેર કરવામાં આવે તો વિંધ્યાચલ કરતા ઊંચો થઈ જાય. આ પૂર્વ પૂર્વ પદ છે, મેલથી ઉત્પન્ન, મેલમાં પૂરો, વસ્તુઓને મેળવે, ભોગવે, પાપ કરે, પાપના ફલમાં નરક જાય, નરકમાં જઈને પાછું ધર્મની ભાવના ભાય, થોડું ઘણું પુણ્ય ભેગો કરે, પુણ્ય ભેગો કરીને પાછો મનુષ્ય થાય, મનુષ્ય થઈને પાછો ભૂલી જાય, પછી સંપત્તિ મળે એને ભોગવે, ભોગીને પાછું પાપ કરે, પાપ કરીને પાછું નરક ત્રિયંચાદી, આ ચક્કર કન્ટિન્યુઅસ ચાલે. સમજ્યા કે નહીં સમજ્યા ભાઈ? એમાં શું નવાઈ છે? પૂર્વ અવસર ની વાત નથી કરી. કયા અવસર ની વાત કરી છે? અપૂર્વ. આહા, શું બાકી રહ્યો? આ પણ એક બહુ સરસ છે એમનું કાવ્ય શ્રીમદ્ધ, ક્યાં શેષ રહાઈન સાર, બધું કરી લીધું પણ શું નથી પામ્યો પ્રભુ? ઓહો, એ ગુરુદેવ અપૂર્વ નો ખુલાસા કરતા કહે છે, અપૂર્વ અવસર ઉપર જે પ્રવચન છે ને ગુરુદેવ ના, એમાં તે અપૂર્વ પદ ની બહુ અદભુત વ્યાખ્યા કરે છે. કઈ વ્યાખ્યા કરે છે? પરણતી માં સ્વકાલ પ્રગટ્યો એનો નામ અપૂર્વ છે. શું કીધું? પરણતી માં સ્વકાલ, જે પરણતી અનાદિથી પર બાજુ વળી રહી હતી, જે પરણતી પરમાલીન થતી હતી, જે પરણતી પરથી પોતાની મહત્તા ગણતી હતી, ઓહો હો હો, એ પરણતી માં સ્વાનુભવ નો સુકાલ પ્રગટ્યો એનો નામ અપૂર્વ છે. બોલે હજી તો આ તો ચોથાની વાત થઈ ના? બોલે બરાબર છે, પણ ચોથાની થઈ પણ મને ગમી, એટલે એ જ વધારવું છે. પાંચવામાં એ જ વધે, સાતવામાં હજી વધે, અને આમ વધતા 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 વધતા, ઓહો હો હો, પરણતી એવી સ્વરૂપમાં નિમગ્ન થઈ જાય કે પાછું ક્યારે બહાર ના આવે. એ અપૂર્વ પદ, એક પર્યાયની અપેક્ષા જોવા જઈએ તો સિદ્ધ પદ, એ શું કહેવાય? અપૂર્વ. બરાબર, તો અપૂર્વ અવસર. શું કીધું? અપૂર્વ અવસર. એવો ક્યારે આવશે? ક્યારે આવશે શબ્દમાં કેટલું વજન છે. એક છોકરો, જેમ કે હું આઈએસ ની તૈયારી કરતો હતો, બીજા કોઈ કોમ્પિટિશન એક્ઝામ આપે, સ્ટેટ ના આપે, એને સૌથી પહેલા શું હોય? એક્ઝામ ક્યારે આવશે, પછી રિઝલ્ટ ક્યારે આવશે. હે, બરાબર ખ્યાલમાં આવે? એ કેવી એની તડપ હોય. એમ અહીંયા કહે છે, આહા, પરણતીનો સ્વભાવ જોડે મિલનનો અવસર ક્યારે આવશે. અને એટલી જ વાત નહીં, બહુ જ સુંદર વાત કરી, ક્યારે થઈશું, બોલો, ક્યારે થઈશું બાયાંતર નિરેગંથ જો. ઓહો, કેવો સુંદર શબ્દ છે નિર્ગંથ. અને એમની તડપ ક્યારે થઈશું અને કેવી રીતે બાય અને અંધ્યંતર. જો હું તમને એક વાત કહું, નિર્ગંથ શબ્દ છે ને ભાઈ, એ દિગંબર પરંપરામાં પણ ચાલે અને શ્વેતાંબર પરંપરામાં પણ ચાલે, પણ ગલત ઇન્ટરપ્રિટેશન સાથે ચાલે. એટલું ક્લમઝી વર્ડ છે ને, ક્લમઝી વર્ડ એટલા માટે કહું. શ્વેતાંબર પણ પોતાને આમ નિર્ગંથ પરંપરા કે, અને ઘણા જે શ્વેત ગુરુદેવ કૃપાળુ દેવને સમજતા નથી, એના વિષયમાં એમની ક્લિયરિટી નથી, પણ એ બધા લોકો માટે આ પંક્તિ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એકલા નિર્ગંથ નથી લખ્યો, શું લખ્યો, બાય અને અભ્યંતર નિર્ગંથ. કેવું છે અંતર, એવું તમને કહું. દિગંબર પરંપરા અને શ્વેતાંબર પરંપરામાં ફંડામેન્ટલ ડિફરન્સ શું આવે નિર્ગંથના ઇન્ટરપ્રિટેશનમાં. દિગંબર પરંપરામાં મૂળ માર્ગમાં એમ કહેવામાં આવે, ઓહો, કે જે અંદરથી ગાંઠ રહિત થઈ ગયો એ બહારથી પણ ગાંઠ રહિત થઈ જ જાય. હે, અને એ નગ્નતાના પક્ષમાં હતા, એટલા માટે એ જ કાવ્યના કદાચ નગ્ન ભાવ મુંડ ભાવ સે અસનાનિતા આ શબ્દ બોલે, આ નવા નંબરમાં કાવ્યમાં. એટલે ત્યાં સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે નિર્ગ્રંથતા બાહ્ય અને અભ્યંતર બંને પ્રકારના પરિગ્રહના અભાવપૂર્વક હોય અને એની અભિવ્યક્તિ નગ્ન રૂપમાં થઈ જાય. અને કુંદકુદાચાર દેવાદીની મહિમા પણ ઘણી, શ્રીમદ એક જગ્યા ફરમાવે કે કુંદકુંદ આચાર્ય દેવની સ્વરૂપ સ્થિરતા ઘણી હતી. એક જગ્યા આમ લખે કે એ કુંદકુંદ આચાર્ય દેવ તમારા ઉપદેશ અમારા જેવા પામરનો માર્ગદર્શન કરે છે, માટે અમે તમારા હૃદયથી ઋણી છીએ. આ શ્રીમદજીના કુંદકુંદ આચાર્ય દેવ પ્રત્યેનો ઉદ્ગારો છે. સ્પષ્ટ નામ લખીને અને અને જે જે શ્રુત સાહિત્ય કીધું છે એમાં પણ દિગંબર સાહિત્યની પ્રચુરતા એ જ વાતને બતાવે છે. પણ ખબર નથી કેમ હજી લોકો શ્રીમદને માને છે, પણ શ્રીમદની જે એક દિગંબર સંપ્રદાય પ્રત્યેની ગહન આસ્થા હતી, નગ્નતા એ મોક્ષ માર્ગ છે એની એની ગહેરી શ્રદ્ધા હતી, આ વાતમાં એ લોકોને કચાશ પડે છે. મને આ વાતનો દુઃખ થાય. બીજું મને કોઈ દ્વેષ નથી પડતો ભાઈ, શ્રીમદ થયા, કૃપાળુ દેવ થયા, એમને પહેલા જ અક્ષરમાં એમ કીધું બાય અભ્યંતર. શ્વેતાંબર પરંપરાનો નિર્ગંથ પદનો ઇન્ટરપ્રિટેશન કેવો છે, દિગંબરનો તો કીધું ને, કેવો, કે બહાર જે જે ગાંઠ રહિત છે એ કેવો હોય, અંતરથી જે ગાંઠ રહિત થઈ જાય તો બહારથી પણ થઈ જાય, અને એની પરાકાષ્ઠા ક્યાં દેખાય, નગ્ન ભાવ મુંડ ભાવ સે અસ્નાનતા. એ નવા નંબરના કાવ્યમાં આવી જયારે મુનિ દશાનો વર્ણન કર્યો, બરાબર ખ્યાલમાં આવે છે. અને શ્વેતાંબર પરંપરામાં શું આવે એમાં વાત, કે ભાઈ અંતરમાં નિર્ગંથ થવું જરૂરી છે, પાયમાં હો કે ના. આ ખબર પડી ગઈ ને, નિર્ગંથતાના ઇન્ટરપ્રિટેશનની વાત ચાલે છે. જો શ્રીમદ ને કૃપાળુ દેવ ને માત્ર અભ્યંતર નિર્ગંથતા અભિષ્ટ હોત તો પહેલા બાય કેમ લખાય, ખ્યાલમાં આવે છે કે નહીં. હા ભાઈ સમજો જરા વાતને, આ કોઈ પંથ વ્યામોહની વાત નથી, આ સનાતન માર્ગની વાત છે પ્રભુ. ઘણા લોકો કહે કે તમે આમ છો માટે, અરે પ્રભુ, ઓહો હો, ગુરુદેવને પૂછો તો ગુરુદેવ એમ જ ફરમાવશે, દિગંબર સંપ્રદાય કોઈ વાળો નથી, એ માર્ગ છે, કાલે પણ એ જ હતો, આજે પણ એ જ છે, અનંત કાલ પછી પણ એ જ. એટલે એક શબ્દ છે તો એમ નિર્ગંથનો મિસઇન્ટરપ્રેટ કરવા જાઓ તો કેવો અર્થ નીકળે, કે અંતરથી નિર્ગંથ થવું જોઈએ, બહારથી થાવ કે ના થાવ. અને જો એનો સાચો અર્થ કરવા જાઓ તો કેવો નીકળે કે જે અંતરથી નિર્ગંત થઈ ગયો છે એ બહારથી થાય થાય ને થાય જ એમ, ના થવા વાળો ઓપ્શન ના આવે. ખ્યાલમાં આવે છે કે નહીં? હે, સમજ્યા? એટલા માટે હવે હવે ક્યારે થઈશું હે પ્રભુ, એવો ક્યારે અમને એમ દશા આવશે કે જ્યારે અંતરની અંતરની કષાયોનો અભાવ હોય અને બહારમાં પરિગ્રહ આદિનો પણ અભાવ, બંને વસ્તુ. તો સમજ્યા ને, નિર્ગંત શબ્દ બહુ જ માર્મિક છે સેજ. અને જો અત્યારે હું બહુ લાંબી એના ડિસ્કશનમાં નથી જાવતો, કેમ કે ભાવના પરક કાવ્ય છે, એટલું બધું ફિલોસોફિકલ ડિસ્કશનમાં નથી. પણ સમજ્યા ને, શ્રીમદના કૃપાળુદેવના આ બાબતમાં કોઈ દુવિધા નહોતી, એ સ્પષ્ટ શબ્દોમાં હતા. એટલા માટે એમને બાહ્ય અને અભ્યંતર. ટોડરમલજી યાદ આવે છે મને, ટોડરમલજી પણ એ જ કહે કે ગ્રહસ્થપણા ત્યાગીને પછી ગ્રહસ્થ અવસ્થા ત્યાગીને, અરંતની પરિભાષામાં લાગે ગ્રસ્તપણું ત્યાગીને, સિદ્ધિની પરિભાષામાં લાગે ગ્રસ્ત અવસ્થા ત્યાગીને. ખ્યાલમાં છે ને, મોક્ષમાં પ્રકાશક પહેલો અધ્યાય પંચ પરમેશ્વરનું સ્વરૂપ બંને વસ્તુ લખે. કોઈ એમ ના સમજી લે કે એકલે ગ્રસ્તપણું છોડવાનું છે, અવસ્થા છોડવાની ક્યાં વાત આવી. અને બીજું કોઈ એમ ના સમજી લે કે અવસ્થા છોડવાની વાત આવી, પણ આની ક્યાં વાત આવી. એટલે ગ્રસ્તપણું એટલે અભ્યંતર ગ્રંથિ, અને ગ્રસ્ત અવસ્થા એટલે બહિરંગ ગ્રંથિ. અને બંને ગ્રંથિથી રહિત કોણ કહેવાય? નિર્ગંત કહેવાય. આ જો આવી ગઈ ને, ફિર શું વાંચો, શું કહેવાય અહીંયા, ક્યારે થઈશું ભાઈ અંતર નિર્ગંત. જો હવે ત્રીજા નંબર નું પર, સર્વ સંબંધનું બંધન તીક્ષણ. ક્યાં શું કહે છે? સર્વ કર્મ નો બંધન તીક્ષણ. ઓહો, પહેલા નંબર તો અહીંયા જ પ્રશ્ન કરે, આપણે બંધન તીક્ષણ લાગે છે? મજા આવે છે. વિતરાગ પૂજનની પંક્તિમાં ઓહો શું એક પંક્તિ આવે છે બહુ સુંદર, ભોગો કે નામ માત્ર સે હી કંપિત યે તન હો જાતા હૈ, માનો આયુધ સે લગતે હૈ તબ ત્રાણ સ્વયં મે પાતા હૈ. ઓહો, શું કીધું? હે જીવ, જે પાત્ર જીવ હોય, ભાવના વાળો જીવ હોય, જેને ભવભાર રૂપે લાગતો હોય, જે નિર્ગંત માટે પુરુષાર્થ જેનો ઉછીડી રહ્યો છે, જે અલ્પકાલમાં પોતાને પૈસા વાળો, પદવી વાળો, પ્રભુતા વાળો, રૂપ વાળો, ભોગ વાળો જોવા ઈચ્છતો નથી, જેની એક એક પર્યાયમાં એ હકાર આવે છે કે અહો, બહુ ચાલ્યો આ ચક્કર સંસારનો, હવે તો ઉર્ધ્વગમન કરવું છે. પૂર્વ પૂર્વ પદ ઘણી વખત મેળવ્યા, હવે અપૂર્વ પદ મેળવવું છે. આ જેની અંદરની પ્રબલ જીજીવિષા છે, એ જીવ શું કહે છે કે ભોગોન કે નામ માત્ર છે. તમે કહો આ મેળવો, આ મેળવો, આ મેળવો, હૃદય કાપી જાય છે, કંપિત એ તન હો જાતા. અરે રે પ્રભુ, આ રાગ અને દેશના પોટલા બાંધીને જે કર્મ બંધશે એનો ફલ ભોગવવા માટે, સર્વર કરવા માટે મને ક્યાં ક્યાં જવું પડે બોલો? આપણે મહાજન આદમી છીએ ને, કોઈને કરી લેવાની વૃત્તિ તો ના હોય ને. આપણે કોઈ પણ વસ્તુ બસાવીએ ત્યારે એમ કરીને બધા લઈ તો લો ને, પછી આપી દઈશું, એવો કરો છો? કેવું, એટલું જ લેવાનું જેટલો તમને ક્રેડિટ કાર્ડ ની લિમિટ આપી દીધી 5 લાખની, બરાબર? તો શું 5-5 લાખ વાપરવાના? લિમિટ તો આપી દીધી એને ભાઈ, લિમિટ તો તને આમ લેવાની છે, ચુકવવાની તારી લિમિટ નો ધ્યાન રાખને. લેવાની લિમિટ 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 ગણે છે, ચુકવવાની લિમિટ કેટલી બોલો ભાઈ? બહુ સિમ્પલ અને સરળ સી વાત એ છે ભાઈ, એટલા જ પાપો ને પ્રમાદો માં જાઓ જેના ફલ તમે ચુકાવવામાં સહેલું રહે. સિમ્પલ લોજિક છે. હે મહાજની વૃત્તિ અહીં આવે છે ને, વિચરું શું કબ મહત પુરુષ ના પંથ જો. કેવી રીતે વિચરું ભાઈ? મહાપુરુષોને જે જીવન જીવ્યો એ રીતે અમને જીવાનું છે. અને એ જે વસ્તુ છે કર્મ વ્યવસ્થા, વસ્તુ વ્યવસ્થાનું આપણે ભાન તો છે ને, એ એક એક પરિણામનું ફલ મળે છે. જો આવું ના હોય તો સર્વજ્ઞનો શાસન ખોટો પડી જાય. અને આવા જો પરિણામમાં તમારી કોમલતા ના આવી અને પવિત્રતા ના આવી અને પાપાદી એ તીક્ષણ નહીં લાગ્યા, તમને પેના દુઃખદાયી નહીં લાગ્યા, તો છોડવાનું ભાવ ક્યાંથી થાય? એટલે મુમુક્ષુ ના ભાવ કેવા હોય? સર્વ સંબંધ નું બંધન તીક્ષણ તીક્ષણ ચૂબવા વાળો. ભોગોની વાત આવે તો હૃદય કાપી જાય. માનો આયુધ સે લગતે હું, જેમ કે મારા હૃદયમાં કોઈ કાંટો, આયુધ, તલવાર આ બધું હોય તો કેવું લાગે? એમ અંદરમાં કશાય ભોગાદીના પરિણામ એવા લાગવા જોઈએ કે સ્વરૂપના ઘાત કરવા છે, કરવા વાળા છે. જયારે આવું થશે ને, તબ ત્રાણ સ્વયં મે પાતા. ત્રાણ એટલે રક્ષા, સુરક્ષા. ખ્યાલમાં આવ્યો ને ભાઈ? જો એક વસ્તુ વિચારજો, વસ્તુ હોય ને એને ત્રણ લેવલ હોય. કેવા ત્રણ લેવલ હોય? સૌથી પહેલા વસ્તુ ઉપયોગી લાગે. જ્યાં સુધી ઉપયોગી લાગે ત્યાં સુધી છોડશો નહીં. ઉપયોગી પછીનો એક બીજો લેવલ હોય છે, વસ્તુ અનુપયોગી લાગે. અનુપયોગી લાગો તો છોડી દેશો, બોલે હજી પણ છોડશો નહીં. એ બધા બહેનોને ખબર હશે ઘરમાં કેટલી બધી અનુપયોગી વસ્તુ હોય જે દિવાળીના દિવસે નીકળે ને પાછી દિવાળીના દિવસે પણ છૂટતી નથી. આપણે તો પછી ગુજરાતી છીએ ને, એમાં તો લખ્યું છે ને, કોણ ક્યારે મરેલો પણ કોણ સામે કામે લાગે કઈક આવે છે. એટલે અનુપયોગી લાગતા માત્રથી વસ્તુ છૂટતી નથી. ક્યારે છૂટે? હાનિકારક લાગે. એને એક લાઈવ હું તમને મારા જ ઘરની વાત કરું. ખરું તો હું વાણીઓ છું ને ખરું, તો અમદાવાદમાં શું થયું, પાઇપલાઇન શરૂ થઈ અક્ષરભાઈ, તો પાઇપલાઇન ઉપયોગી હતી તો લઈ લીધી. અને પાઇપલાઇનના પહેલા શું હતા? સિલિન્ડર હતા. હવે પાઇપલાઇન આવી ગયા તો સિલિન્ડર કાઢી દેવું જોઈએ ને, પણ ના, પેલા મહિના છ મહિના સુધી રાખ્યા કે બરાબર કામ કરે છે કે નથી કરતું, બગડે તો શું થશે, આમ થશે. છ મહિના સુધી માથે ઉપર રાખ્યા, નહીં કાઢ્યો. હવે એક દિવસ ઘરમાં ગેસ ની સ્મેલ આવી, બોલે ક્યાંથી આવે ક્યાંથી આવે? આ તો સિલિન્ડર માંથી આવે છે. બોલે હવે કેટલી વાર રાખશું? તરત ને તરત કાઢો, ઘરમાં ભડાકો ના થયો. ભાઈ ઉપયોગ તો તમે પહેલા પણ નહોતા કરતા ને, બોલે ઉપયોગ નહોતા કરતા એટલે અનુપયોગી લાગતો હતો, પણ ખતરનાક નહોતો લાગતો. જયારે ખતરનાક લાગશે, ડેન્જરસ લાગશે, ત્યારે હવે કાઢો. હવે એમ ભોગોમાં આપણી ત્રણ બુદ્ધિ, સર્વ સંબંધોમાં ત્રણ બુદ્ધિ લગાડો. પહેલા નંબર આપણે કેવા લાગે? ઉપયોગ. જ્યાં સુધી ઉપયોગી લાગે તો જે બાટલામાં તમે રોટલી શેકતા હોય એ બાટલો કાઢો, ભૂખ્યા મરી જશો, એ તો ના કઢાય. પણ અનુપયોગી લાગો તોય ગેરંટી નથી કે કાઢી નાખો. કેવા લાગવું પણ જોઈએ આપણે? હાનિકારક લાગવા જોઈએ. જ્ઞાનીને કે મોક્ષની ભાવના વાળા જીવને આ બધા સંબંધો કેવા લાગે? હવે બોલો, ઉપયોગી લાગે. ઉપયોગી લાગે તો છોડવાનો ભાવ ના. એક આપણો જે અંદરનો પ્રોગ્રામ છે ને, જે સ્ક્રિપ્ટ ઉપર ચાલે છે, એ સ્ક્રિપ્ટ બહુ સિમ્પલ છે. જે ગમે છે એ રાખે છે, અને જે ગમતું નથી એને છોડી. વાતોથી એને ઉપર ફરક પડતો નથી. જો વાતોથી ફરક પડે તો ક્યારનો કામ પતી ગયો હોત. અંદરનો પ્રોગ્રામ એવો છે, જે ગમે છે છૂટતો નથી, અનગમતું પણ ઝડપથી છૂટતો નથી. પણ કઈ વસ્તુ છૂટી જાય છે? તો જ્ઞાનીને બધા ભોગો ઉપયોગી તો લાગતા જ નથી, અને એમ પણ નથી લાગતા કે અનુપયોગી છે, એમને તો એમ લાગે કે આ બધા સંબંધો મારા સુખ માટે તો કામના નથી, અને એ બધા પાપ ને પુણ્ય ના ભાવો, રાગ ના ભાવો, જળ સંયોગો, ભોગ પદાર્થ મને કઈ સુખ આપતા નથી, અને એને સાચવવામાં જે મારો સમય જાય છે એનાથી મારો મોટો નુકસાન થાય છે, મારી સમ્યક્તની નિધિ હણાય છે, મારા ચૈતન્ય નગરમાં ડાંખો પડે છે. આ બુદ્ધિ અંદરમાં આવે ત્યારે પ્રશ્ન આવે, કયો? તત્ક્ષણ છોડીને. તત્ક્ષણ કયો શબ્દ આવે? હવે હવે આપણી જેમ કહેવાય ને, હવે વિચારી રહ્યા છીએ, હવે વિચારી રહ્યા છે, હવે પાકુ પંડિતજી થોડાક સમયમાં આમ કરીશું, થોડાક સમયમાં તેમ કરીશું, આમ થોડાક 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 કરતા કરતા ઘરમાં આગ લાગી હોય તો થોડોક ચાલીશું થોડોક ચાલીશું એમ કે કૂદકા મારીને બહાર ભાગશો? હા હા ભાઈ, મનુષ્ય પર્યાય પ્રતિ દિવસ ક્ષીણ 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 થતો જાય છે, અને આપણે હજી સંબંધો નો તાપ ખ્યાલમાં આવતો નથી. પરિગ્રહ તાપ છે, તત્વાર્થ સૂત્રકાર કહે છે અધોગતિનું કારણ છે નિમિત્ત રૂપથી. વૈવારંભ પરિગ્રહત્વમ નારકસ્યાયુષા, તીવ્ર ભોગ વૃત્તિ અધોગતિનું કારણ છે, કષાય વૃત્તિ અધોગતિનું કારણ છે, અંતરંગ પરિગ્રહ 14 પ્રકારના અધોગતિના કારણ છે, બહિરંગ પરિગ્રહ પ્રત્યેનો રાગ અધોગતિનું કારણ છે, હાનિકારક છે, સુખ તો આપતો નથી અને સુખમાં સેંધ લગાવે છે. આ ક્યારે આમ વિચાર કર્યો? મને ઘણું વાર વિચાર આવે, આ એ સિંહના જીવમાં એવું શું હતું કે એક ઉપદેશ સાંભળ્યો અને સમકીતી સંકેત લઈ લીધું? હાથીના જીવમાં એવો શું હતો કે એક વાર સાંભળે ને બોધી ને પામી જાય? ઘેટા બકર શાસ્ત્રો મત કે આપણે કેમ એવા જળ જેવા થઈ ગયા છે, આટલું બધું સાંભળીને આમ થતું નહીં. કારણ એ જ છે કે પશુઓમાં આહાર સંજ્ઞા છે વધારે પ્રબળ અને અજ્ઞાનતા છે. આહાર સંજ્ઞાની મૂર્છા ઓછી થાય અને અજ્ઞાનતા દૂર કરવાના નિમિત્ત મળે તો બીજા 50 પ્રકારના વિકલ્પોમાં એવું લજતો નથી. અને આપણા અંદરમાં શું છે? આહાર સંજ્ઞાની તો વાત જ નથી, આપણા અંદરમાં તો કેટલી જાતની સંજ્ઞાઓ ચાલે, અને એટલા માટે આમ છે એમ કરીને અંદર બાજુ આવતા નથી. જે ગુરુદેવ બાર બાર એક સુંદર શબ્દ ગુલાટ મારે છે, કયો શબ્દ ગુરુદેવ બાપરે? ગુલાટ મારે છે. આ પરિણતિ અંદર આવતી, પેલો એક વાર સાંભળે ભગવાન, હે કુંદકુંદ સ્વામી, હે મુનિ ભગવંત, હે આચાર્ય ભગવાન, તમારા વચન સત્ય છે, પ્રમાણ છે, હવે હું એને સર્વથા સ્વીકાર કરું છું. અને આપણે તમારા વચન સત્ય છે પ્રમાણ છે, પણ ક્ષણ શબ્દનો જોર ખ્યાલમાં આવે ને, તત ક્ષણ. અરે મને અત્યારે ખરેખર બહુ પ્રથમાનયોગની વાર્તા બહુ યાદ આવે, તત્ક્ષણનો મતલબ કેવો? શાસ્ત્રોમાં કેવા કેવા પ્રસંગ આવે કે રાજા દીક્ષા લેવા જાય, સગડ ચક્રવર્તી, પુત્રો કેટલા? 60,000. દીક્ષા લેવા જાય કે ભાઈ હવે હું જાઉં છું, અને ચક્રવર્તી પાછું, હા, નોનિધિ 14 રત્નનો ધણી, જાઉં છું તમે સંભાલો. તો 60,000 છોકરાઓ શું પ્રશ્ન કરે? સારો છો તો તમે જાઓ છો કેમ, અને ખોટો છે તો અમને આપો છો કેમ? બોલો ફરીથી, શું? 60,000 સારો છે તો તમે છોડીને કેમ જાઓ છો, અને ખોટો છે તો અમને? કેવા પિતાજી છો જે ખોટી વસ્તુ સંતાનને અપાય? એક તો બીજો પ્રસંગ આવે કે દાદા દીક્ષા લેવા જાય તો પુત્રે સાથે જતા રહે, તો પિતા એમ કે બેટા તારા તો હજી શું કહેવાય કે આ પત્ની છે ને આ ગર્ભવતી છે, આમ છે, તો કઈ એમને નથી, આ ગર્ભમાં તિલક કરીને જતો રહે છે. અરે આપણે જે સ્થૂલ બુદ્ધિ આવું ના કરવું જોઈએ, આમ કરવું જોઈએ, પણ એને તો વિચાર કરો, એને એ ખ્યાલમાં એને હાંચવતા હાંચવતા મારી આયુ પૂરી થઈ ગઈ તો હું એક વાક્ય જે મને નિરંતર પ્રેરિત કરે છે, જે આપણે ભ્રામક પણ છે અને પ્રેરિત પણ કરે, આપણે જગતમાં કહીએ કે મારો પરિવાર પ્રત્યેનો કર્તવ્ય, મારો પુત્ર પ્રત્યેનો કર્તવ્ય, મારો સમાજ પ્રત્યેનો કર્તવ્ય, કર્તવ્ય 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 કરીએ, પણ એક એમાં બહુ માર્મિક વાત ભૂલી જઈએ કે મારો જાત પ્રત્યેનો કર્તવ્ય શું છે. આ પર્યાય, આ મનુષ્ય પર્યાય અમને ભાવ વધારવા માટે નહીં મળી. તત્ક્ષણ અમને ટિકાણો નથી પ્રભુ, અમને કોઈ પ્રત્યે દ્વેષ ભાવ નથી, કોઈનો બગાડ ઈચ્છતા નથી, પણ પ્રભુ અમને અમારી પર્યાયનો ઠિકાણો નથી. હાચવતા હાચવતા પૂરા થઈ ગયા તો હું થશે? અરે આજ કે કાલની ઘટના છે ને, છાપામાં આવી, બિહારની કઈ ઘટના છે, કરજા લો બેન બળી ગઈ હતી, આમ 70% ડાજી ગઈ હતી. સામાન્ય વ્યક્તિ કરજા કરીને 7.5 લાખ રૂપિયાની એર એમ્બ્યુલન્સ મંગાવી, કરજા લોન લઈને, કે ભાઈ એનો તરત ઉપાય થાય, અને પાછું એર એમ્બ્યુલન્સ જ ક્રેશ થઈ ગઈ, 7-7 જીવો મરી ગયા. આજે છાપામાં છે, કદાચ આજ કે કાલનો છાપામાં છે. આ બધા કોઈ જયારે 108 ને આપણે કોલ કરીએ, 108 ની વાત કરીએ જ્યાં મફત આવે, એમાં આપણો ભાવ હોય કે જીવ બચશે, તો પેલો તો 7.5 લાખ રૂપિયા એને ખર્ચ્યા, એ પણ જાતે નહોતા, પાસે નહોતા, તો લોન લઈને કર્યા. શું મારી પત્નીનો જીવ બચી જાય? આવો પ્રસંગ બને. કેવો અમદાવાદ નો થોડોક દિવસ બ્રિજ ઉપરથી જતો હતો એક બસ, બરાબર, બસ જતી હતી, સાઈડમાં એક કઈ ઉભો હતો બ્રિજ ઉપર કોઈ બીજી વસ્તુ, એ બંને અથડાયા, ટ્રકનો ટાયર કે બસનો ટાયર છૂટીને નીચે પડ્યો, અને નીચે સ્કૂટર ઉપર એક માણસ હતો, એના ઉપર ટાયર પડ્યો ને એ મરી ગયો. આ બધી કહેવાય ને આંખો દેખી વાતો છે. શું આવું આપણી સાથે ના બને? હવે કાલ કાલ કાલમાં લઈએ, કાલ કાલ કરતા કાલના ગાલમાં જઈએ તો કોણ આવશે? એટલા માટે કયો શબ્દ વાપર્યો? તત્ક્ષણ. આજે આ બહુ જ માર્મિક વાત છે. આજે અંદરમાં આત્મકલ્યાણનો ભાવ થયો હોય તો અહો વાગ્ય જાણજો, એમ માનજો કે અંદરમાં વિરાજમાન જે પરમાત્મા છે તને પોકારે છે, અને પરમાત્માની પોકારને ના સાંભળે એ તો કેવું મોટો જળ કહેવાય ને. હે, હા હા, એટલે ભાઈ આજે ભાવ થઈ રહ્યો છે સ્વાધ્યાયનો, સત્સમાગમનો, આત્મસ્થિરતાનો, ભેદ જ્ઞાનનો, એને બલ આપો, પુષ્ટિ આપો. કાલે એ ભાવ રહેશે કે નહીં રહે ઠેકાણો નથી, ઉદયાધીન ભાવ છે. આજે મંદતાને ને બબતાને લીધે આવ્યા તમે, વપરાશ કરી તો સારું, નહીં તો કાલે બીજા થવા જશે. કોઈ નવાઈ તો છે નહીં, સંયોગ પણ આપણાથી બંધાયેલા નથી, સંયોગી ભાવ પણ બંધાયેલા નથી. ખ્યાલમાં આવે છે કે નહીં? હા, એટલે તત્ક્ષણ શબ્દમાં બહુ જ મર્મ છે. ક્યારે કરવું છે? આ ભાવમાં કરવું છે નહીં, આજે કરવું છે નહીં, અત્યારે કરવું છે, તત્ક્ષણ. હા હા હા, કેવી વાત છે, બહુ સુંદર, બહુ કેવું, આમ આમ રૂમાટા ઉભા થઈ જાય કે જ્ઞાની એમ કેવું અને અંદરમાં થતો, સામે પોતાની માં દેહ છોડતી દેખાતી હશે, અંદરમાં ભાવ થવે, ઓહો હો, આ એક આત્માની એક અવસ્થા પૂરી થઈ ગઈ, એક રોલ એમનો પૂરો થઈ ગયો, એમની સાથે સાથે મારા અંદરમાં જે પુત્રત્વનો રોલ હતો એ પણ પૂરો થઈ ગયો. માતાનો વિયોગ થયો તો માતાના સાપેક્ષ પુત્ર પણ આવે, પુત્રના સાપેક્ષ માતા પણ આવે, તો માતા જાય તો માતા પણ જ નથી જવાતું, પુત્ર પણ જતો રહે છે, કેમ કે બંને રોલ રિલેટેડ છે. આ બધું જોઈ રહ્યા છે, અને અંદર એવા કેટલા રોલ, અનંત કાળમાં અનંત માતાઓ, અનંત કાળમાં અનંત પિતાઓ, અનંત કાળમાં અનંત ભોગ સામગ્રી, આ બધું તત્ક્ષણ છોડીને શું કરું? विचरसू कब महत पुरुष ना पंथ जो अने एमने तो पछी कहवाय ना पूर्वव नी स्मृति हती अने पूर्वव मा जे अनेको अनेको ज्ञानी ने मुनियों नो समागम साक्षात भावलिंगी मुनिराज नो कदाच जोयु होय ए पण स्मृति मा आवतो होय ए पण एमना मगज मा चालतु होय कि अहो एवा महापुरुष धरती ना देवता जंगल मा केवी रीते विहार करता हसे हूँ पण एमनी जेम विचरू कृपाळुदेव ने पूर्व नी स्मृति हती ने एटला एटला भव नो ज्ञान हतो अब एमना ज्ञान मा ए पण आवतो हसे कि मैं पूर्व मां केवा मुनिराजो तीर्थंकर आदि नो कदा जोयु ए ज्ञान तो एमनो मन मां आवो भाव एमनी जेम था हूं एमनी जेम था एक सफल पिता नो कोई पुत्र होय ना तो एने सौथी पहलो भाव कयो आवे हूं कोनी जेम था हूं आई वोंट टू बी लाइक बी माय फादर आई वोंट टू बी लाइक माय फादर हूं कोनी जेम बनवा इच्छु छु मारा पप्पा नी जेम बनवा इच्छु गुरुदेव ने तो अहीं बधानी आम थोड़ी काम व्याख्यान मां थोड़ी काम के चुटकी लीधी आजना छोकराओनी जेम नथी कि एम विचार करे कि बापा जाए तो बधु मारा हाथे आवे गुरुदेव ने मजा करी ए ख्याल आवे छे ना हसे कई ए तो भावनी बात छे जेवा संयोग सांभळ्या होय कोई बात तो के एम थाय पण जे एक सत्पुरुष होय एक नानो अने सारो छोकरो होय पिता सफल होय तेना मन मां शुं बात आवे कि हूं कोनी जेम बनवा इच्छु पिता एम आपने परमात्मा ना मुनिराजो ना अनुगामी एमने जोईने आपने शु भाव थवू जोईए मारू गौरव संयोग ने संबंध वधारवामा नहीं मारू गौरव संयोग अने संबंध नो तत्क्षण छेदी ने निर्ग्रंथ पद ने पामवामा छे बोलो भाई आबो आबो अच्छा बीजी बात आपने की पूरु पदनी जेटली भावमा छे એ બધું મેળવવાની અને અપૂર્વ પદની જેટલી ભાવના છે બધું અને છોડવીને મેળવશો શું હે છોડવીને મેળવશો શું બોલે પ્રભુ જે છૂટ્યો એ છૂટેલો જ હતું અને જે પામ્યો એ એવો છે કે જે ક્યારે છૂટશે નહીં जैन धर्म मा जे मोक्ष नी अवधारणा छे ए कई बाहर थी लावानी नथी जैन धर्म मा जे मोक्ष नी अवधारणा छे जेवु छे एवो ने एवो थई जवा बोलो समझा कि नहीं समझा दीपक छे प्रकाशित रहे स्थिर रहे एनो स्वभाव छे एम जीव छे ज्ञान अने आनंद थी भरेलो रहे ए एनो स्वभाव छे जेम दीपक मा पवन ना झोका आवे तो हम लो आम आम थाय का तो बुझी जाए एम आत्मा मा कर्म ना उदय ना जे झोका आवे एने लीधे एनी लो आम तेम था आ विभाव केवाय अने तत्व ज्ञान थी जे आत्मा ने सुरक्षित रखे एनी एनी लो केवी थई जाए स्थिर थई जाए पण लो स्थिर थई हजी तेमा तेल नी जरूर पड़े कि ना पड़े तो रतन दीप बनी जा या तेल नी जरूर ना पड़े पछी ये रत्न दीप छे तो दीपक लिमिटेड तो बोले केवल ज्ञान ना सूर्य मा कन्वर्ट थई जा कि जेना आलोक मा आखो जगत प्रकाशित होए अने एवा अपूर्व पद अहीं आपणे मळे बराबर अंतिम बार आपने काले और विस्तार थी रहीशुं एक पद ने बधा एक साथ या पारायण करो बहुज मार्मिक भाववाही पद छे कोई चैन होय अजैन होय क्यारे पण आवतो एटला माटे प्रतिक्रमण मा आपणे स्थान आप्युं छे અને મને યાદ છે કે જયારે હું અમદાવાદ ગુજરાતમાં આવ્યો હતો ત્યારે પ્રતિક્રમણમાં પહેલી વાર મેં અપૂર્વ અવસરથી પરિચિત થયો 2006માં પહેલી વાર આવ્યો એના પહેલા મને પરિચય નહોતો જયપુરમાં હતો તો પણ અને સૌથી વધારે મને ગમ્યો હતો તો આ પદ બરાબર એટલા માટે બધા બહુ જ ભાવ સાથે એનો પારાયણ કરીશું બરાબર આપણે ચિંતા નહીં કરતા આપણે 5 દિવસ છે ને 5 દિવસમાં આપણે 12-13 પદ જ લેવાના છે આખું નહીં કરવાનું એટલે એવું મનમાં વિકલ્પ પણ નહીં કરતા 12-13 પદ છે જે મૂળ પુરુષાર્થ અહીંયા બતાવશે પછી તો ફલે એનો સંક્ષિપ્ત સાર કહી દઈશું પછી પણ એ 12-13 પદ જ લેવાના છે એટલે વિકલ્પ પણ નહીં કરતા બરાબર ના પાઠ કરીશું આપણે અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ક્યારે થઈશું બાયંતર નિર્ગ્રંથ જો સર્વકમંદનું બંધન તૈક્ષણ છે દિને વિચરશું કબ મહત પુરુષના પંથ જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે આવો અપૂર્વ અવસર આપને મળે મળશે તો જ્યારે પણ ભાવના તો અત્યારથી આપણે ભાવનાને શરૂ કરીએ વિશેષ ચર્ચા કાલે કરીશું.